परमात्मा स्वरूप गुरु भगवान ने वंदन करता, एमना यश एमना गुण अनेक जीवोना जीवन ने शुद्ध बनावनार छे, अनेकोनु जीवन शुद्ध बनवा माटे, जीवन मा तरवा माटे भगवान स्वरूप एवा परमात्मा जय महाराज नु नाम सिद्ध छे। मति सौम्यम अखंड कांतिम छे, नाम ज एवुं छे, तमारुं नाम प्रताप जे कोई जाणशे। तो आम गुरु महाराज ना प्रताप नाम नो प्रताप महिमा अनंत छे, अने नामे जेटला तार्या एटला तो नथी गगनमां तारा। नाम स्मरण एक मोटो आधार छे, सौने शांति आपनार, सौने सुख आपनार। नाम एटलू शक्तिशाळी छे कि ए नाम स्मरण करतानी साथे नामी ज्यां होय त्यांथी एने प्रगट थवू पड़े छे। आपणे जय महाराज करीने याद करीए एनी साथे महाराज आपणा अंतःकरणमां, आपणा हृदयमां, आपणा मनमां आवीने दर्शन आपे, प्रत्यक्ष थाय। तो नाममां ए शक्ति छे, महिमा छे कि नामीने खेंची लावे छे। सामान्य व्यवहारमां कोई पण व्यक्तिनुं नाम स्मरण करो ते व्यक्ति आंखो ने आंखो मनमां आवी जशे। सामान्य माणस नु नाम याद करतानी साथे ए आखो जे एनु दृश्य खड़ू थाय तो आ तो परमात्मा छे, गुरु भगवान छे, परम तत्व छे, दिव्य चेतना छे, ए केम प्रत्यक्ष न था। स्मर्तुगामी कलितार, तमे स्मरण करो ने अजर थाय। एक बाजु स्मरण करो तरत आवी जाए, एटला माटे स्मर्तुगामी एक ज शब्द कयो। अने नाम केवु सरस आप्यु, आप तो स्मर्तुगामी छो। ए स्मर्तुगामी प्रभु, जेवो गुण होय ने एवु नाम पड़ी जाए। स्मरण करतानी साथे भगवान आवे तो पछी एने स्मर्तुगामी ज कहेवाय। जो गजराज पुकारे અને ગરુડ ચડી આવો ગિરધારી કરીને, અને તે જ વખતે ભગવાન સુદર્શન ચક્ર લઈને આવી જાય, સ્મર્તુગામ। દ્રૌપદી એક બૂમ પાડે કે હે કૃષ્ણ દ્વારકા વાસિન પાઈ મામ, આઈને હાજર થઈ જાય। નામની અંદર નામીની અનંત શક્તિ રહેલી છે, એમ ગુરુ મહારાજ નું નામ પણ, ગુરુ ભગવાન પણ નામાનુસાર ગુણયુક્ત છે। જેટલા જેટલા ભગવાનના ગુણ છે, પરમાત્માના ગુણ છે, એટલા જ ગુરુ ભગવાનના ગુણો છે। ગુરુ ભગવાન એ સાક્ષાત પરમાત્મા જ છે। તમે યાદ કરો, કોઈ પણ પીડા વખતે, કોઈ પણ આપત્તિ વખતે તરત એમના ગુણ પ્રમાણે, એમના નામ પ્રમાણે સ્મર્તુગામી એમનો ગુણ છે આવશે, જરૂર પધારશે, અંતઃકરણમાં ઉપસ્થિત થશે, પાપ માંથી મુક્ત કરાવશે। જેમ ગજેન્દ્રએ ભગવાનને યાદ કર્યા, સોંતસ્તરે શિરબલેન ગૃહીત આર્તો, હે નાથ આપ પધારો, તો ભગવાન ગજેન્દ્રની સ્મૃતિમાં આવ્યા, મતિમાં, અને મગરમાંથી છોડાવ્યા। એક વસ્તુ યાદ રાખજો, જયારે પણ કોઈ આપત્તિમાં આવીએ, સ્મરણ કરીએ, અને પછી સ્મરણ દ્વારા આપણને જે કઈ બળ શક્તિ મળે અને એ આપત્તિમાંથી આપણે મુક્ત થઈએ ને બહાર નીકળી જઈએ, ત્યારે એમ જ સમજવાનું કે મહારાજે આવીને ગુરુ ભગવાને આપણને આપત્તિમાંથી બહાર કાઢ્યા। એ કોઈ મૂર્ત સ્થૂલ સ્વરૂપે નહીં આવે, સૂક્ષ્મ સ્વરૂપે આવશે, આપણામાં પ્રગટ એ ચેતના પ્રગટ થશે, અથવા કોઈક સહાયકને મોકલીને। એમ થાય, ઓહો, મારા ગુરુ ભગવાને મને પ્રેરણા આપીને આમાંથી ઉગાર્યો, મને બચાવવા માટે આટલે સુધી આવ્યા। તો આ છે નામાનુસાર ગુણયુક્ત આવા ગુણ રહેલા છે, ભક્તવત્સલતાના ગુણ છે. ભગવાનને ભક્તવત્સલ પણ કહીએ છે, માધવો ભક્તવત્સલ, એનું માધવ પણ નામ છે ભક્તવત્સલ પણ નામ છે. કેમ કે ભક્તોની પર ખૂબ જ વાલ પ્રેમ રાખે છે, વાત્સલ્ય રાખે છે, માટે પ્રભુનું બીજું નામ છે ભક્તવત્સલ. ગુરુ પરમેશ ગુરુ પ્રસન્ન પરમેશ્વર પ્રસન્ન એમ ગુરુ દર્શન, જીવ શું જાણે ગુરુ ભક્તિમાં મોહ માયામાં મોહ્યો. એને શું ખબર પડવાની હતી, આ તો જીવ જીવભાવ છે, જીવભાવથી તો સંસારમાં ઝડ્યા કરશે, સંસારના ભોગો ભોગોની દુઃખી થશે. ગુરુ ભક્તિમાં જીવ શું જાણે, તો ગુરુ ભક્તિ એ નામ સ્મરણથી થઈ શકે છે. નામ સ્મરણ કરીએ, ઓમ શ્રી સંતરામ સદગુરુ શરણમ મમ, ઓમ શ્રી સંતરામ સદગુરુ શરણમ મમ, અને મહારાજ શરણ આપે ગુરુ મહારાજ સામેથી આવે, સદબુદ્ધિ આપે ત્યારે પણ સમજવાનું ગુરુ મહારાજ આવી ગયા છે. આપણા જીવનમાં કોઈ પાપ થતું હોય, કોઈ અપરાધ થતો હોય, અને તે વખતે જ વિચાર ફરી જાય, અથવા કોઈ આવીને કે આ શું કરો છો, આ પાપ આ અપરાધ, અને આપણે પાછા ફરીએ ત્યારે સમજવાનું એ આપણા જય મહારાજ ભગવાને જ આપણને પ્રેરણા આપી, મોકલ્યો અને મને એમાંથી પાપ માંથી બચાવ્યો, એ ગુરુ મહારાજ સ્વયં આવ્યા, પ્રેરણાના સ્વરૂપે આવ્યા છે. અખંડ કાંતિ છે જેની, સદાય બધે જ અખંડ એટલે સર્વવ્યાપકતા છે, ક્યાંય નથી એમની, ભગવાનની સર્વવ્યાપકતા જ એનું એનું અખંડ સ્વરૂપ છે. ભગવાન બધે જ છે, સર્વત્ર છે, એટલા માટે એને અખંડ કહ્યું. આપની કાંતિ સર્વત્ર ઉપસ્થિત છે, અખંડ છે, એને કોઈ મિટાવી શકતો નથી. પરમાત્માના સર્વવ્યાપક સ્વરૂપને જ્યારે કોઈ પણ અંધશ્રદ્ધાળુ એને ખંડિત કરે છે ને, ત્યારે એ ભગવાનનો અપરાધી બને છે, એને પાપ લાગે છે. ભગવાન તો સર્વવ્યાપક છે, એને ક્યાંય કહેવાય કે આ મંદિરમાં નહીં, આ મૂર્તિમાં છે ને, આ મૂર્તિમાં નહીં, અમારે ત્યાં જ મોટો છે ને, તમારો ભગવાન નાનો, અમારો ભગવાન મોટો, એ અપરાધી છે, એને સદગતિ ક્યારેય ન મળે. સર્વવ્યાપક ભગવાનને તોડવા વાળા, ભગવાનની સર્વવ્યાપકતાને તોડી શકાતી છે? સર્વત્ર છે, સર્વમાં છે, ક્યારે પણ એ ભૂલ ના કરશો, ભગવાનનો અપરાધ ક્યારે ના કરશો, ભગવાનને ભજતા ભજતા આવું પાપ ક્યારે ન થવા દેશો. ભગવાન બધામાં બધે જ જુદા જુદા નામ સ્વરૂપે, પણ એ સર્વત્ર એક સર્વવ્યાપી ભગવાન છે. અખંડ કાંતિ, અખંડ કાંતિ છે, સર્વત્ર એ બિરાજે છે, ક્યાંય નથી એમ, આપણા સૌમાં પણ એ જ છે. પણ જીવ ભાવે આપણે પાપ કરીએ છીએ ને, ત્યારે અંદર બેઠેલો એ ભગવાન એ પરમાત્મા ગુરુ મહારાજ દેખાતા નથી, આપણામાં છે. ચૈતન્યમ શિષ્યમત, તમે દરેક નામાં ચૈતન્ય સ્વરૂપે આપ બિરાજેલા છો. પ્રાણી નામ સર્વદેહી નામ આશ્રિતમ, 15મા અધ્યાયની અંદર પડી જ કહ્યું કે ભગવાન દરેક માં બે બિરાજેલા છે, તો એ છે અખંડ કાંતિ. વિજ્ઞાન મૂર્તિ સુશાંત ચિત્તમ, અખંડ કાંતિ, તો એ જે અખંડ ભાવના સતત આપણામાં પણ બની રહેવી, ભગવાનની ઉપસ્થિતિ ગુરુ ભગવાનની ઉપસ્થિતિ આપણામાં પણ સતત બની રહેવી જોઈએ, એનું નામ છે અખંડ કાંતિ. મારામાં મહારાજ છે નથી એમ નામ, આપણા દરેકમાં મહારાજ બેઠેલા, ગુરુ ભગવાન બેઠેલા છે, એટલે નથી એમ ક્યારે ન સમજ. જે દાડ નહીં હોય ને, તે દાડા શરીરને કોઈ ઘરમાં નહીં સંગ્રહ કાઢવો શરીરને, પણ આપણામાં એ અખંડ કાંતિ બિરાજેલી છે, ત્યારે તો શ્વાસોશ્વાસ લઈ શકીએ છીએ. એ ચેતના ક્યાં છે શરીરમાં, એ શરીરના એક એક કોષની અંદર છે, દરેકે દરેક સેલની અંદર કોષમાં પ્રભુની ચેતના રહેલી છે, ત્યારે તો આ શરીરમાં ઓજ ને તેજ છે. પણ જયારે એ પરમ શક્તિ જયારે શરીરમાંથી નીકળી જાય પછી આખું શરીર ફીકું પડી જશે, નિસ્તેજ થઈ જશે, મરદું થઈ જશે. એને પછી જીવન નહીં કહેવાય, એને એને મરણ જ કહેવાશે. આ મરદું છે માણસ. એને આપણા શાસ્ત્રો ગ્રંથમાં તો મૃત શરીરને પ્રેત કહ્યું છે, એ પ્રેત છે. તો શરીરમાં જ્યાં સુધી એ ગુરુ મહારાજ નો અંશ બિરાજેલો છે, એને કહ્યું ચૈતન્ય શિષ્ય મત ઘટ ઘટ વ્યાપી છો ગુરુ મહારા, ચરાચર વ્યાપક પૂર્ણ બ્રહ્મ, આપ તો પૂર્ણ બ્રહ્મ છો, સર્વત્ર આપ છો, સર્વમાં આપ છો. અને એટલા માટે જ અખંડ કાંતિ સ્વરૂપે આપણા સૌમાં, આપણા શરીરમાં પણ જે કાંતિ છે, જે ઓજ છે, એ પરમાત્માનો ગુરુ ભગવાનનું જ, બીજાનું નથી. તો આટલી સુંદર વિગ્રહની મૂર્તિ ગુરુ મહારાજની આપણને રોજ દર્શન માટે મળે, રોજ આપણે દર્શન કરીએ છીએ કૃતાર્થ. એમાંથી આપણા જીવનની અંદર પણ ઓજ તેજ બન્યા, રોજ દર્શન કરું, રોજ સ્મરણ કરું, પૂજન સેવન પૂજન કરું, તો આપણામાં એ ઓજ આવશે, અખંડ કાંતિ આપણને પણ ગુરુ મહારાજ પ્રસાદ સ્વરૂપે આપશે. શ્રી સંત રામ ગુરુમ ઈશમ અહમ નમામી, એવા મારા ઇષ્ટદેવ ગુરુ ભગવાનને હું વંદન કરું છું. વંદન એટલે માથું જેના જ્યાં મૂકી દઈએ ને ત્યાં આગાડી સમર્પિત થઈ ગયા કહેવાય. દંડવત પ્રણામ કર્યા, માથું નમાવીને એમના ચરણમાં મૂક્યું, એટલે પછી આપણું કશું જ ના રહ્યું. આપણે સંપૂર્ણ રીતે પરમાત્મા ગુરુ ભગવાનના ચરણની અંદર અર્પિત, હવે આપનું છે, આ શરીર પણ હું મારું નથી, આપને આમ અર્પણ કરેલું. જે સેવા હશે બધી ચરણ સેવા, અને એટલા માટે સમર્પિત ભાવ, બસ બીજું કશું સરેન્ડર નહીં, પણ એના મય થઈ જવાનું, એમાં જ વિલીન થઈ જાય આપણી વૃત્તિઓ, આપણું મન, આપણા વિચારો. અને એ રીતે સમર્પિત ભાવથી વંદન કરવાના પ્રાતઃ કાલની અંદર, અને પ્રાતઃ કાલનું વંદન આપણા આખા દિવસને સુધારી. રોજ સવારમાં ઉઠી ઠાકોરજીને પરમાત્માને સ્મરણ કરીએ છીએ, સેવા પૂજા કરીએ છીએ, અને કંઈક નૈવેદ્ય પણ ધરીએ છીએ. એક કામ કરજો, આપણી પાસે જીવન છે, દિવસ છે, સમય છે. સવારે નહીં ધોઈ દીવો કરી ગુરુ ભગવાનની પાસે બેસી અને નૈવેદ્યમાં દિવસના 24 કલાક અર્પણ કરી દેજો કે ભગવાન આ નૈવેદ્ય છે મારી પાસે, આજે આપ એનો અંગીકાર કરો, એનો સ્વીકાર કરો. તો નૈવેદ્ય ધરાવેલું ભગવાન કઈ ખાઈ નથી જતા, આપણને પ્રસાદ રૂપે પાછું આપે છે. તો જ્યાં સુધી એમની પાસે બેસીએ એટલે 15-20 મિનિટ એ રાખી લેશે, અને બાકી 23 કલાક ને 40 મિનિટ કે 45 મિનિટ આપણને પાછી આપશે, લો આ પ્રસાદ. દિવસ પ્રસાદ રૂપે આપણને પાછો. હવે પ્રસાદ છે, યાદ રાખજો, પ્રસાદ નીચે ન પડી જાય, પ્રસાદનું દુર્વ્યય ન થાય, પ્રસાદનું અપમાન ન થાય. એમ દિવસના 23 કલાક ને 40 મિનિટ નો દુર્વ્યય ન થાય, એનો સદવ્યય થાય. કેમ કે મને ભગવાને 23 કલાક 23.5 કલાક મને પ્રસાદમાં આપ્યા છે, એનો સદુપયોગ, એમાંથી સદભાવ જાગે. બધું તો નથી લઈ લેવાના ભગવાન, 15 મિનિટ લીધી આપણી, 20 મિનિટ લીધી, બાકીનો સમય લો જાઓ આ પ્રસાદ, આપણે જ ખાવાનો ને આપણે જ વેચવાનો. તો એ સમયના પ્રસાદને આપણે કેવી રીતે ઉપયોગ કરવો, નહીં તેમ કે આજ મારો દાડો પડી ગયો, આજે મારો દાડો પડી નકામો ગયો, તો એ પ્રસાદનું આપણે અપમાન. પણ એક વસ્તુ, ભગવાનને પહેલા નૈવેદ્યમાં આખો દિવસ ચડાવી ધરાવી દો, આપને અર્પણ કરી, એનું નામ છે સમર્પણ ભાવ. વંદન કરીએ, પ્રણામ કરીએ ને ત્યારે આપણી આખી જાત સમર્પિત કરી દઈએ, અને એમાં આપણું કશું આપણું શું ગુરુ પૂર્ણિમા ને દિવસે મહારાષ્ટ્રની દક્ષિણા આપવી હોય તો કેવી રીતે આપી શકીએ? આપણે પોતે જ મહારાજના છીએ, મહારાજ આપણા પોતાના માલિક છે, તો ગમે તેથી લાવ્યું તે બધું કોનું? ગુરુ મહારાજ નું થઈ ગયું. ગુરુ દક્ષિણા ક્યાંથી આપવી? કારણ સમર્પિત થઈ ગયા છે, અને સમર્પિત ભાવની અંદર આપણું કશું જ નહીં, ત્યાગ આ આપનું છે, શરીર આપનું, જીવન આપનું, એમ દિવસ પણ અર્પણ કરી આ દિવસ આજે આપનું. જે કામ કરીશ ને એ કામ આપનું હશે ભગવાન, આપની આ સૃષ્ટિનું કામ હશે, મારું કામ ભલે આપણો ઘરનું કામ હોય, પણ પ્રભુ આજે આ તારા ઘરનું કામ એ સેવા હું કરું છું. આમ એક ભાવ વ્યક્ત રહે, એમાં સાત્વિકતા રહે, શાંતિ રહે, ક્લેશ ન થાય, મન દુખી ન થાય, અશાંતિ ન આવે, બિલકુલ શાંતિથી. આજે દિવસ કેટલો સરસ ગયો, કેમ કે મેં પ્રભુને અર્પણ કરેલો હતો, એ મને પ્રસાદમાં મળ્યો હતો. પ્રસાદ કોને ન ગમે? પ્રસાદને લેવાની કોને ઈચ્છા ન થાય? શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક આપણા ઘરમાં કઈ ખાવાની ખોટ હોય છે? છતાંય પ્રસાદ વહેંચાતો હોય ને તારા બે હાથ ધરીએ છે. ભિખારી ભિખારી વૃત્તિથી નહીં, અંદર એક શ્રદ્ધા છે, એક ભાવ છે કે આ પ્રસાદ ભગવાનનો છે, મારે લેવાનો છે. ઘરમાં ગમે એટલું હોય તો પણ ભગવાનનો પ્રસાદ હાથમાં લઈએ ને ત્યારે તો આપણે એ જ ભાવથી કે આનાથી હું પાવન થવાનું, આ ભગવાનનું છે, મારામાં જશે તો મારી સદ, મારી બુદ્ધિ, મારું અંતઃકરણ એ શુદ્ધ થશે. આવા સદભાવ રૂપે આપણે પોતે જ સમર્પિત થયા પછીથી આપણું કશું નથી રહેતું. પ્રણત જન્મનો અભિષ્ટદમ શ્રી સંત રામ ગુરુમ ઈશમ અહમ નમા. આવું જયારે પણ વંદન કરો, જયારે પ્રાતઃકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં આની સ્તુતિ કરો ને, ત્યારે હૃદયમાં આ ભાવ જાગે ને, હૃદયમાં પ્રગટ થાય, ઓહ કેટલો આનંદ. કાલેના નાતિ દીર્ઘેણ ભગવાન વિશતે હૃદય, આ ભાગવત નો શ્લોક છે, વ્યાસજી કહ્યું છે. થોડા સમયની અંદર પણ બહુ નહીં, હા, કાલેન પણ ન અતિ દીર્ઘેણ, સમય પણ થોડાક જ સમયની અંદર આપણા પ્રભુ આપણા હૃદયમાં આવીને બેસશે, એમ આનંદ થશે. એવો આનંદ થાય કે આંખમાં આંસુ, આજે મારા ગુરુ ભગવાન મારામાં આવીને બેઠા, મને પાવન, મને સદવિચાર આપ્યા, મને સાત્વિકતા આપી, મને સંયમ આપ્યો, ગુરુ મહારાજ મને સદાચાર. જ્યારે જ્યારે પણ સદવિચાર આવે, સદભાવ આવે, સંયમ આવે, સાત્વિકતા આવે આપણા મનમાં, ત્યારે ત્યારે સમજવાનું કે ગુરુ ભગવાનનો મારામાં આવિર્ભાવ થયો છે, મારામાં આવીને પધાર્યા છે, એટલે તો આ સંયમ છે, એટલે તો મારા બાકી મારામાં સાત્વિકતા ક્યાં છે, મારામાં સંયમ ક્યાં છે? સંયમ, સદાચાર, સાત્વિકતા જ્યારે આવે ત્યારે એવો ભાવ કરજો કે મહારાજ, જય મહારાજ, ગુરુ ભગવાન મારી અંદર આવીને બિરાજ છે, તો મને કેટલો શાંત કર્યો, મને કેટલો સંયમી રાખ્યો, કેટલો પવિત્ર રાખ્યો. બસ આ ભાવ હંમેશા ઉદ્ધાર કરશે. ભગવાન વિશતે રદી નાતિ દીર્ઘેણ કાલેન, ટૂંક સમયની અંદર આવા ભાવથી જો આપણે સતત ઉપાસના કરતા રહીશું ને, તો એ અંદર જાતે આવીને બેસશે. તો નામ અનુસાર અને સ્મૃતુગામી, નામ સ્મરણ કરતાની સાથે આપણામાં આવીને ઉભા રહે કે શું છે ભગવાન, પોતાનું કામ છોડીને આવીને ઉભા રહી જાય તો એ દિવ્યતા અને એ ભાવ જો આપણામાં સદાય બ્રહ્મ મુહૂર્તમાં સ્તુતિ કરતા પ્રગટે ને, તો મારા સમાધિ સ્થાનમાંથી બિરાજેલા આપણા હૃદયમાં આવીને બેસી, અને આવીને બેસી જાય ને એવી અંદર એવી શક્તિ આપે, આપણને પણ ક્યારેક ક્યારેક સમાધિ આપી દે, લો સમાધિમાં બેસી જાઓ, જાગૃત થાય, સાત્વિક શરીર ભાન પણ ભૂલાય કે શરીર છે કે નહીં એ જ ખબર ના પડે. કેમ કે ગુરુ ભગવાનનો આપણામાં આવિર્ભાવ થયો, સાક્ષાત્કાર થયો. સ્થૂલ ભાવે ક્યારેય નહીં આવે, આવશે તો આ જ રીતે સૂક્ષ્મ ભાવે ભગવાન આપણામાં આવીને બેસશે. લે એમ કે ભગવાન સામે આવીને ઉભા રે તો બહાર ક્યાં ઉભા રે, એ તો આપણા હૃદયમાં જ આવીને બેસે. લે હવે તાર જે કેવું, બહાર કઈ ઉભા રહેવી જગ્યા છે, ઉભા રહેવા જેવી જગ્યા છે, એ તો અંદર જ બિરાજે. તો ગુરુ ભગવાનની જેટલી આપણે સાત્વિક ઉપાસના ભક્તિ ભાવ કરીશું એટલા જ આપણી ઉપર અસીમ કૃપા વરસ, કૃપાની થાય જો વૃષ્ટિ, ખુલે નિજ અંતરે દ્રષ્ટિ. બસ કૃપા દ્રષ્ટિ થઈ જાય ને તો અંતરદ્રષ્ટિ ખુલી જાય, અને એની તો એ વૃષ્ટિ જે છે એ ભાવ છે કે જેમાંથી પ્રભુ આપણા હૃદયની અંદર હંમેશને આવવા માટે આવીને બિરાજ. અખંડ કાંતિમ એટલા માટે કહ્યું, જેટલી આપણી અખંડ સ્મૃતિ સ્મરણ રહેશે ને એટલું જ આપણું જીવન અખંડ સાત્વિકતા ને સંયમ વાળું સદાચાર વાળું રહેશે. પણ જો એમને ભૂલ્યા તો તરત જ પાછા ક્યાંક ખાડામાં પગ પડશે. બસ એટલી જ પ્રાર્થના કરો, હે પ્રભુ મેં આપકો કદી ન ભૂલું, કભી ન ભૂલું, હે ભગવાન હું આપને ક્યારે ભૂલું નહીં, સતત આપની સ્મૃતિ મને રહ્યા. તો એ અખંડ સ્મૃતિ એ જ અખંડ કાંતિ છે. ગુરુ ભગવાનની તો છે જ, પણ એની ઉપાસના શ્રદ્ધાથી ઉપાસના કરનાર ભક્તિ કરનારનામાં પણ એ અખંડ કાંતિ આવે છે. અને એવા મારા ગુરુ ભગવાનના ચરણોમાં ઈશમ અહમ નમામી. જય મહારાજ.